व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वलोकतम त्वं गते द्विगदेव त्वं तुम वंदे भक्तिकासुकम्। हे धर्मपुत्र हरिकृष्ण तप प्रियात्मं नारायण अखिल गुरु विजितेन्द्रियेश ज्ञानीं प्रभो लीलसुतेष्ट हरिय जन्म कृष्णं नमामि सततं युवतारिणं। सभा में दिव्य स्वरूपे विराजमान अनंत कोटि ब्रह्मांडाधिपति अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव अमदावाद विराजमान श्री नारायण देव जे आ सुंदर कथा सभा आयोजन कर अपने बदा लाभ ले रहा है। आदि दिव्य सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमरा पार्षदों श्रीजीना लाड़ीला धर्मकुल आश्रित वाला सर्वे सत्संग हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्षभागी जीवात्माओं दरेक भक्तजनों ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। श्री स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1876 ना माक्षर सुधी तेरस ने दिवसे श्रीजी महाराज गरडा मध्य दादा खाचर ना दरबार में बिराजमान था। सर्वे श्वेत वस्त्र धारण कर्या हता अने पोताना मुखारविंदनी आगळ परमहंस तथा देश देश ना हरिभक्तों की सभा भराई ने बैठी थी। पुनः एक वक्त बधाने भलामण करूं अपनी मन की वृत्ति ए दरबारगढ़ अंदर महाराज जाले मृक्षनी है दरबारगढ़ अंदर विराजमान है हजारों संतो भक्तों भगवान सम्मुख है ए मूर्ति ने संभारी आ वचनामृत श्रवण करिए। पछी श्रीजी महाराज बोलिया जे अमे वेंकटाद्री सेतुबंध रामेश्वर जता हता त्या एक सेवकराम नामे साधु हतो। वाला भक्तो महाराज पोताना अनुभव थी जे अनुभवित थयेली जे घटना वन विचरण वक्ते महाराजे जे यात्रा करी अने यात्रानी अंदर अनंत जीवात्मानो उद्धार कर्यो अनंत जीवात्माने पोताना शरणे लीधा नवलखा पर्वतनी अंदर 9 लाख ऋषिओने महाराजे कल्याणनो मार्ग आप्यो। सेवकराम जीवानो पण भगवानने भेटो थयो अने भेटानो अनुभव केवो हतो ए महाराज अहींया आपणी वच्चे आपणी साथे अने साझो करे छे। महाराज बोलिया कि अमे वेंकटाद्री थी सेतुबंध रामेश्वर जता हता त्या एक सेवकराम नामे साधु हतो ते श्रीमद भागवत आदि पुराण ने भण्यो हतो। सेवकराम नामनो साधु हतो अने शास्त्रनो अभ्यासी हतो पुराण आदि भागवत आदि पुराणनो एने अभ्यास करेलो हतो। ते मार्गमां चालतो मांदो पड्यो तेनी पासे रूपया 1000 सोना मोर हती। ए वक्त चलनी नोट आपणे आजनी डॉलर ने रूपया नहीं तो सोना मोरो चालती है महाराजना समय में એટલે એની પાસે 1000 સોનામોરો હતી પણ ચાકરી કરનાર કોઈ નહીં માટે રોવા લાગ્યો। જગતની અંદર જયારે પરવશતા આવે ને આ બહુ સમજવા જેવી વાત છે વાલા ભક્તો। સત્કર્મ કર્યા હોય પુણ્યકર્મ કર્યા હોય તો ભગવાન એવી સ્થિતિ નથી આવી દેતા। તમે જો ઘણા ભગવાનના ભક્તો હાલતા ચાલતા બોલતા ભગવાનનું સ્મરણ કરતા ધામમાં જતા રહે છે કોઈની પરવશતા નથી ભોગતા પણ પૂર્વના જયારે પ્રારંભ કઠણ થયા હોય ત્યારે આવી જીવનની અંદર પરિસ્થિતિ નિર્માણ થતી હોય અને તે વખતે જો પોતાનો સ્વભાવ અને પોતાની પ્રકૃતિ જો આપણે સહજ ન રાખી હોય તો પછી જોડે રહેનાર કોઈ હોય નહીં। એટલે તે માંદો પડ્યો તેની પાસે 1000 સોનામોર હતી પણ ચાકરી કરનારો કોઈ નહીં માટે રોવા લાગ્યો। પછી તેને એમ કહ્યું છે કાં ચિંતા રાખશો માં તમારી ચાકરી અમે કરીશું। કોઈને દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે અતિ આકડા થાય અન્નવસ્ત્ર ધનવસ્ત્ર આપી દુઃખ ટાળે। મહારાજનો દયાળુ સ્વભાવ છે અને મહારાજથી આનું દર્દ આની તકલીફ આની પીડા એ ન જોવાણી। આ ચરિત્ર આમ આપણને લાગે કે મહારાજનું લૌકિક ચરિત્ર છે। ભગવાન તો અંતર્યામી હતા તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી જેને અંતર કોણ શું વિચારે છે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય ત્રિકાળના જેને જ્ઞાતા હોય જેને કોણ વિચારો શું હોય એની જાણે જ્ઞાન હોય એવા પોતે અંતર્યામી હતા પણ મનુષ્ય ચરિત્ર કરતી વખતે મહારાજ આપણને સત્સંગને સમાજને પોતાના આશ્રિતોને એક બોધ આપવાને માટે વ્યક્તિની ઓળખાણ કેમ કરવી અને કેવાનો સંગ કરવો એ બોધ આપવા માટે મહારાજે આ સુંદર ચરિત્ર કર્યું। અને ચરિત્ર કર્યું તો કેવું કર્યું કે મહારાજે કીધું કે કાંઈ કાંઈ ચિંતા રાખશો માં તમારી ચાકરી અમે કરીશું। પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતું અને તે વડવૃક્ષને વિશે હજાર ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે સાધુને કેળાના પત્ર લાવીને હાથે ખૂંચી પથારી કરી આપી. ત્યાં ગામની બહાર એક કેળની વાડી, એટલે કેળનું વાડી જેમ ફૂલવાડી લખ્યું છે પણ કેળની વાડી, કેળનું ખેતર જેવું ત્યાં હતું. અને ત્યાં એક મોટું વડ હતું, ત્યાં ભૂતાવળ રહેતી હતી, કારણ કે ઉજળ ને એવી અવાવરૂ જગ્યા હોય ત્યાં બધાનો વાસ વધારે હોય, એટલે ક્યાંય કોઈ માણસનો અવર જવર નથી. ભૂતનો વાસ હતો એ કહેવાની પાછળનો હેતુ કે આવી અવાવરૂ જગ્યા હતી એટલે કોઈ માણસની ત્યાં અવરો જવરો નહોતો. એવા સ્થાનકની અંદર ભગવાને એ સાધુરામ આગળ ચાલે, સેવક રામ આગળ ચાલી શકે એવા સમર્થ ન રહ્યા, એટલે એને ત્યાં આરામ થાય અને એની સેવા શુશ્રૂષા કરી શકાય એટલા માટે મહારાજે ત્યાંથી કેળના પાન લાવી અને હાથે ગૂંચી એને માટે પથારી ત્યાં મહારાજે કરી આપી. પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું. લોહીખંડ પેટ બેસણું એટલે કોઈને ખબર છે, એટલે એક પ્રકારનું ઇન્ફેક્શન. ડોક્ટર સાહેબ, એને પેટનું આંતરડાનું ઇન્ફેક્શન જેના કારણે લોહી જર્યા કરે, જ્યારે ડાયરિયા થાય એની અંદર લોહી જરે અને એને મ્યુકસ પણ સાથે, એટલે પરવું જેવું પણ એની અંદર ચીકણો પદાર્થ પણ નીકળતો હોય એવું એક ઇન્ફેક્શન. તેને પેટ બેસણું હતું અને તેને અમે ધોતા હતા. વિચાર કરી જો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ. આ બતાવે છે સેવાનો ભાવ પણ બતાવે છે. જીવનની અંદર જીવાત્મા જયારે સેવાનો ધર્મ સ્વીકારે ત્યારે એની સ્થિતિ, એની સમજણ કેવી હોવી જોઈએ. જયારે તમે સેવાનો ધર્મ સ્વીકારો છો, કોઈની સેવા કરવાનું, સત્સંગની સેવા કરવાનું, સંપ્રદાયની સેવા કરવાનું, વડીલોની સેવા કરવાનું, માવતરની સેવા કરવાનું, રોગીની સેવા કરવાનું, પશુની સેવા કરવાનું, જયારે સેવાનો ધર્મ સ્વીકારો છો ત્યારે તમારી સમજણ કેવી હોવી જોઈએ અને કેવી સ્થિતિ સુધી સેવા કરો. ત્યારે મહારાજ કહે કે અમે એને જયારે પેટ બેસણુંથી જયારે એને તકલીફ થતી ત્યારે અમે એને ધોતા હતા અને ચાકરી કરતા હતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન અને પોતાના અન્ન તે પોતાના રૂપે આપીને મંગાવતો. મહારાજ તો સેવા ચાકરી નિષ્ઠાથી કરતા, પણ સાધુરામ નું જે સ્વભાવ હતો કેવો હતો કે પોતાના પાસે હજાર સોના મોરો હતી પણ એમાંથી પોતાને જેટલું થાય એટલું અન્ન મંગાવવા માટે, ખાંડ છે, લોટ છે વગેરે જે સીધું છે એ મંગાવવા માટે ભગવાનને પૈસા આપે અને એમાંથી એટલું જ સીધું લાવે કે જેટલાથી જે અન્ન બને એનાથી પોતે એકલો આરોગે. એટલે મહારાજ કહે કે પોતાની અમારી પાસે ખાંડ, સાકર, ઘી અને અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો અને તે અમે લાવીને રાંધીએ ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમતા. મહારાજને જમીએ એવું એટલું સીધું ન મંગાવે, બે જણને થાય એટલું ન મંગાવે, એ પોતાને એકને થાય એટલું પૈસા આપે કે જેમાંથી એટલું સીધું આવે કે જેનાથી એ પોતાનું પેટ ભરી શકે, પણ મહારાજની એને ચિંતા કરી નહીં. એટલે અને મહારાજ કે અમે વસ્તીમાં જઈને પછી ભિક્ષાવૃત્તિ કરી, મહારાજ નીલકંઠવાણી રૂપે હતા એટલે ભિક્ષાવૃત્તિ કરીને અમે મહારાજ કે જમી આવતા અને કોઈ દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો. ઘણી વખત વસ્તીમાં ભિક્ષાવૃત્તિ માટે મહારાજ જતા હોય તો એમને અન્ન પણ મળતું નહીં અને મહારાજ કે અમારે ઉપવાસ થતો, તો પણ કોઈ દિવસ તે સાધુને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બંનેને કાજે રસોઈ કરો. ત્યારે એને સાધુરામ, સેવકરામને એવું મનમાં ન થયું કે ભગવાનને પોતાના જે સેવામાં રહેલા, એટલે પહેલા તો ભગવાનપણાની તો ઓળખાણ હતી નહીં, પોતાના સેવક તરીકે જાણેલા, પણ માનવતાનો પણ જે પ્રથમ જે સ્વભાવ હોવો જોઈએ એવો પણ સ્વભાવ નહીં, ને કોઈ દિવસ એમ ન કીધું કે તમે અમારી આટલી સેવા કરો છો, અમારી ચાકરી કરો છો, અમે માંદા છીએ, તમે અમારી ખૂબ સંભાળ લીધી છે, માટે તમે આ અન્ન જે લાવો છો થોડું વધારે લાવો અને આપણે બંને જમી શકીએ અને મારી પાસે પૈસા છે, પૈસાનો તૂટો નહોતો, 1000 સોનામોર એ વખતની વાત છે, હું એટલે આજના જમાનામાં તો અબજો રૂપિયા કહેવાય, ભલે હતા રસ્તે, કારણ કે સેવકરામ સાધુ રૂપે અથવા તો એક યાત્રિક રૂપે ગયા, પણ એને પૈસા હોવા છતાં પણ એને ઉદારતા દેખાડી નહીં. અને મહારાજ કહે કે આપણે બંને કાજે રસોઈ કરો અને તે પણ અમે ભેળા જમો, તમે પણ અમે ભેળા જમો. પછી એમ સેવા કરતા થકે તે સાધુ બે માસે કંઈક સાજો થયો. બે માસ સુધી, કેટલા વખત સુધી? બે માસ સુધી, બે મહિના સુધી મહારાજે એ સાધુની સેવા કરી, એને સાજો કર્યો અને એની શુશ્રૂષા કરી. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાયો. આટલું કર્યા પછી પણ એને મહારાજને મહિમા ન જાણતો, ભગવાનને ઓળખાણ ન થઈ તો એને પોતે સાજો થયો, માનવતા એને હતી, ભગવાનની વાત તો દૂર રહી પણ માનવ ન જાણ. મારા કે મણ એક ભાર હતો, અમને તો જમવાનું આપતો નહીં અને અમે ભિક્ષાવૃત્તિ કરીને આવતા, એમાં પણ કોઈ ક્યારેક ક્યારેક ઉપવાસ થઈ જતા, અમે અમારી શરીરની પરવાર ન કરી પણ અમે એને સેવા કરી અને સેવાનું પરિણામ થયું શું, બે મહિના સુધી સેવા કરી ત્યારે એ સાજો થયો. અને પછી અમે રામેશ્વરના માર્ગ ઉપર અમે મહારાજ કે આગળ વધ્યા ત્યારે એનો મણેક એની પાસે જે સામાન હતો, ભાર હતો, એ અમારી પાસે ઉપડાયો અને પોતે તો એક માળા લઈને ચાલતો થયો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. બે મહિના મહારાજે સેવા કરી, પરિણામ આવ્યું કે શરીરે તો હૃષ્ટપુષ્ટ થયો અને શેર ઘી. કોઈ દાડો અનુભવ કર્યા જ કોઈએ? હા, બહુ કરવા જેવો નથી હવે આ જમાનામાં. હા, ડોક્ટર સાહેબ તો ના જ પાડે છે કે ઘી તેલ બધું ઓછું અત્યારના. અમે પણ હું એક જીવનનો મારો અનુભવ કહું ડોક્ટર સાહેબ, આ બધા હરિભક્તો છે. અમે પીપરલા ગયા, ભાવનગર પાસે પીપરલા ગામ છે, બ્રાહ્મણોનું ગામ છે, અને ત્યાં હું નાનાલાલજી જેવી મારી ઉંમર, મહારાજ ત્યાં પધારેલા નીલકંઠવાણી રૂપે, અને ત્યાં દૂધને રોટલો મહારાજ જમેલા, પ્રસાદીનું ગામ છે અને બધા બ્રાહ્મણો ત્યાં રહે છે, પાલીવાલ બ્રાહ્મણ રાજસ્થાન. એમને ત્યાં રિવાજ છે કે જયારે કોઈ પ્રસંગ હોય ત્યારે ઘી પીવડાવે. અને મારો અનુભવ કહું કે અમે ત્યાં ગયા તો મને પ્રસંગમાં જનો યજ્ઞોપવિતને હતું ત્યારે અમને કીધું બાપુજી આવવું પડશે, બધા બ્રાહ્મણોને રસોઈ છે અને અમારે બ્રાહ્મણની બ્રહ્મચોરાસી જેને કહીએ એ હતી ને એની અંદર મારા કે તમે પધારો ને બાપુજી બધાને ઘી પીરસવાનું છે. એટલે અમને એમ કે કદાચ ચમચી ચમચી બબે ચમચી ઘી પ્રસાદીનું આપણે જેમ મૂકીએ પ્રસાદ આપીએ ને એવું પીરસવાનું છે. અમે ત્યાં ગયા એટલે અમને કે બાપુજી એમ આ ચમચીથી ન હોય, ઘડો લાવ્યા મોટો, અને સામે બધા પંક્તિમાં લગભગ 150 બ્રાહ્મણો બેઠા હતા અને બધા કથરોટ આવે ને, આ બહેનોને વધારે ખબર, જેમાં લોટ રોટલીનો લોટ બાંધીએ કથરોટ આવે મોટો, કથરોટ લઈને 150 જણ બેઠા હતા અને ઘડો એક પછી એક અમને આપતા ગયા. મારે એમ કે આમાં તમે ઠાલવો એ કથરોટ ભરાય એટલે તાણી આખી એ કથરોટની પી જાય. અમને આ હકીકત છે, આજના જમાનાની વાત કરું છું, હમણાં થોડા વખત પહેલાની વાત છે. આ શેર ઘી એટલે આ શક્તિ તો બહુ ભાગ્યશાળીને મળે ઘી પીવાની. આ સેવકરામ સાધુ સેવકરામને મળી કે શેરે ઘી પચાવી જાય એવો હૃષ્ટપુષ્ટ થયો. અને તે પણ પચાવે તેવો સમર્થ થયો પણ ભાર અમારી પાસે ઉપડાવે. મહારાજનું શરીર કેવું હતું નીલકંઠવાણી રૂપે આપણે બધા કથામાં સાંભળ્યું છે. મહારાજે તપ કરીને પોતાના શરીરની અંદર રહેલું રુધિર આખું સૂકવી નાખેલું, એટલું મહારાજે તપ કર્યું. કેવળ મહારાજની શરીર ઉપર એક એમનું જે હાડ પિંજર એને કહેવાય કે જે હાડકા અને એના ઉપર એ ચામડી ચોટાડી હોય, આવું દુર્બળ મહારાજનું શરીર નીલકંઠવાણી સ્વરૂપે મહારાજે તપ કર્યું ત્યારે તો એવું શાસ્ત્રમાં આવે છે. હવે મહારાજનું આવું શરીર અને આનું શરીર હૃષ્ટપુષ્ટ, શેર ઘી પચાવે એવું હતું પણ છતાંય ભાર કોની પાસે ઉપડાવે? તો કે મહારાજ પાસે, મહારાજ કે અમ પાસે ઉપડાવે. અને પોતે તો અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી કે એવી હતી જે ભાર નામે તો રૂમાલ પણ રાખતા નહીં. મહારાજ કે અમે ભાર નામે તો રૂમાલ પણ અમે સહન કર્યો નથી. માટે તેને સાધુ જાણી અમે તેનો મણ એક ભાર ઉપાડીને ચાલતા. મહારાજ કે પણ અમે એને સાધુ જાણ્યો અને સેવા ધર્મ અમે સ્વીકાર્યો હતો એટલે અમે કોઈ પણ પ્રકારનો વિવાદ કે કોઈ પણ પ્રકારનો શંકા કર્યા વગર એનો મણ એક ભાર ઉપાડીને અમે ચાલતા હતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરી અને કરીને સાજો કર્યો પણ તે સાધુને અમને એક પૈસા ભાર પણ આમ આપ્યો નહીં. આટલું કર્યા છતાં એનો મણ ભાર ઉપાડ્યા છતાં પણ એને એક પૈસા ભાર પણ મહારાજની કદર કરી નહીં. પૈસો આપ્યો એટલે રૂપિયા આપવાની મજૂરીની વાત નથી વાલા ભક્તો, અહીંયા આગળ કદરની વાત છે કે તમે જેની પાસે જે કામ તમારા માટે કોઈ કરતો હોય અથવા તો કોઈ સારું કામ કરતો હોય એની કિંમત એની કદર કરતા આપણે શીખવું જોઈએ. અને મહારાજ કે એને એવી જરાય કદર ન થઈ અમારી કે કે ભાઈ આટલું અમારી સેવા કરી છે, આટલું અમે માંદા હતા ત્યારે અમને અમારી તબિયત અમારે શરીરને ધોયું છે, અમને સાજા કર્યા છે, અને અમારું આટલું વજન કરે છે અને આટલું માન અમારું વજન ઉપાડીને અમારી સેવા કરે છે, આટલું ચાલે છે, તો પણ મહારાજ કે અમારી કદર કરી નહીં અને એમને એક પૈસા બહાર પણ અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણી તેના સંઘનો ત્યાગ કર્યો. પછી મહારાજને થયું છેવટે, આ મૂળ ચરિત્ર મહારાજે આના માટે કર્યું કે આપણને સમજાય કે મહારાજ કે આવા કોઈ કૃતજ્ઞ હોય, જે કર્યા કૃતજ્ઞનો અર્થ મહારાજે કર્યો છે, કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. એટલે જે આપણે કાર્ય કર્યું હોય જેના માટે એને જો કોઈ એનો ગુણ ન લે તો મહારાજ કે એને કૃતજ્ઞ જાણવો. અને એવી રીતે જે મનુષ્ય કર્યાકૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈ મનુષ્ય કંઈ પાપ કર્યું હોય, મહારાજ બીજી વ્યાખ્યા પણ સમજાવી, મહારાજ કે કોઈ જીવાતમાંથી કોઈ જાણે અજાણે કોઈ દોષ થયો હોય, કોઈ પાપ કર્મ થયું હોય, કોઈ અપરાધ થયો હોય અને કર્યું હોય, તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય, મહારાજ કે કદાચ કોઈથી જાણે અજાણે ભૂલ થઈ હોય અને એને શાસ્ત્રના પ્રમાણે જ્યારે એને સભાન એને થાય કે અમારાથી મોટો દોષ થઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ, અને એ પસ્તાવા સ્વરૂપે અને શાસ્ત્રના મત પ્રમાણે એને પ્રાયશ્ચિત કરી એનાથી એ નિર્લેપ થયો હોય, જ્યારે શુદ્ધ થયો હોય અને કર્યું હોય, ને વળી તે પાપે યુક્ત જે કહે તે પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. મહારાજ કે પાપી કૃતજ્ઞને પાપીમાં ગણ્યો, કે એક તો કર્યા કૃતિને ન જાણે એને તો કૃતજ્ઞ ગણ્યો જ, એના સંઘનો ત્યાગ તો કરવો જ, પણ મહારાજ કે કોઈ કદાચ કોઈનાથી દોષ કર્મ થઈ ગયો હોય અને એની નિવૃત્તિ માટે એને યથાશાસ્ત્ર પોતે પ્રાયશ્ચિત વિધિ કર્યો હોય અને પોતે શુદ્ધ થયો હોય, છતાં પણ કોઈ એની અંદર દોષ જોવે કે તમે તો આવા છો ને તમે તો આવું કર્યું હતું, તમે તો ધર્મમાં નથી, કે તમે તો અપરાધ કર્યો છે, કે તમે દોષ કર્યો છે, આવું કોઈ એને પ્રાયશ્ચિત કર્યા પછી પણ જો એની અંદર દોષ જોવે તો મહારાજ કે એને, કારણ કે એને જે કર્મ કર્યું શુદ્ધ થવાનું એની એને કિંમત કરી નહીં. દોષ તો જીવનની અંદર વાલા ભક્તો નાના મોટા દરેકથી થાય, કારણ કે મનુષ્ય આમ કહેવાય છે, માણસ માત્ર એ ભૂલને પાત્ર. આપણે કોઈ પણ જાણે અજાણે, કોઈ જાણીને પણ કરતા હોય ને કોઈ અજાણતા પણ થતા હોય, નાના મોટા અપરાધ તો થતા હોય, પણ જ્યારે આપણને એનું ભાન થાય અથવા તો આપણને સમજણ આવે અને જ્યારે આપણે એનું પ્રાયશ્ચિત કરીએ પછી મહારાજ કે તમારે મનમાં ડંખ ન રાખો કે મારાથી આ અપરાધ થઈ ગયો, આપણે તો ન રાખવો પણ સામલાએ પણ મહારાજે કીધું કે કોઈ એની અંદર એ દોષને જોવો નહીં, અને જો છતાંય જોવે તો મહારાજ કે કૃતજ્ઞ જેવો પાપી છે, માટે એવા પાપીઓનો પણ આપણે સંઘનો ત્યાગ કરવો જોઈએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનો 10મો સહજાન સ્વામી મહારાજની જય.